એકીત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગલીઓમાં સફર કરવાના છીએ જે આપણને આમ જુઓ તો પરિચિત છતાં એકદમ અજાણી દુનિયામાં લઈ જાય છે. હું વાત કરી રહી છું એડલ વોલ્ડમેનની કૃતિ હેલ્પ વોન્ટેડ વિશે.
અચ્છા, એડલ વોલ્ડમેન.
હા, એમનું નામ સમકાલીન અમેરિકન સાહિત્યમાં તમે જાણો છો ખૂબ આદરપૂર્વક લેવાય છે, ખાસ કરીને એમના પાત્રોના મનોવ્યાપાર અને સમાજની નસ પારખવાની એમની જે ક્ષમતા છે ને એના માટે.
બરાબર.
એમની પહેલી નવલકથા હતી ધ લવ અફેર્સ ઓફ નેથેનિયલ પી.
હા, એ જ.
એણે તો બ્રુકલિનના બૌદ્ધિક વર્તુળોનું એવું પ્રતિબિંબ પાડ્યું હતું જાણે આપણે પોતે જ ત્યાં ફરી રહ્યા હોઈએ.
ખરેખર બહુ ચર્ચાઈ હતી.
પણ હેલ્પ વોન્ટેડમાં મને લાગે છે કે તેમણે એક મોટો કૂદકો માર્યો છે. મતલબ બૌદ્ધિક જગતની ચર્ચાઓમાંથી સીધા અમેરિકાના શ્રમજીવી વર્ગના રોજિંદા જીવનમાં.
હા, આ દિશા પરિવર્તન પોતે જ બહુ રસપ્રદ છે.
નહીં,
ખરેખર આ એક નોંધપાત્ર પરિવર્તન કહેવાય. હેલ્પ વોન્ટેડ આપણને સીધા એક મોટા રિટેલ સ્ટોરના કર્મચારીઓના વિશ્વમાં, એમની દુનિયામાં ડૂબકી મરાવે છે. અને આ સમય પણ જુઓ, અત્યારે અમેરિકામાં આર્થિક અસમાનતાની ખાઈ એ તો વધુને વધુ પોડી થતી જાય છે.
સાચી વાત.
અને પાછું કોવિડ-19 પછી આપણે સૌ પેલું આવશ્યક કામદારો ના સંઘર્ષો વિશે વધુ સાંભળતા થયા છીએ, વધુ જાગૃત થયા છીએ.
બિલકુલ.
આવા સમયે આ નવલકથા જાણે સમયનો અરીસો બની જાય છે. એ આપણને પેલી પરંપરાની યાદ અપાવે છે જેને આપણે સામાજિક યથાર્થવાદ કહી શકીએ.
એટલે કે સમાજની લીધે કડવી વાસ્તવિકતાઓ છે.
હા, જે ઘણીવાર નજરઅંદાજ કરાતી હોય, ખાસ કરીને સામાન્ય માણસના સંઘર્ષોનું સીધું શણગાર વિનાનું ચિત્રણ.
બાર્બારા એહરનરીચ જેવા લેખકો યાદ આવે છે?
બરાબર. એમણે આ માર્ગ પર બહુ મહત્વનું કામ કર્યું છે અને વોલ્ડમેન જાણે એ જ ધારાને આગળ વધારે છે.
તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે, આ મોટા રિટેલ સ્ટોર્સની ચાર દિવાલો પાછળ જે જીવન ધબકે છે એને સમજવાનું. ત્યાં કામ કરતા લોકોના સંઘર્ષો, તેમની નાની મોટી આશાઓ, સંબંધોમાં આવતા ઉતાર ચઢાવ, આ બધું વોલ્ડમેનની કલમે કેવું આકાર લે છે તે આપણે જરા ઊંડાણપૂર્વક જોવાનો પ્રયત્ન કરીશું. ચાલો એ દુનિયામાં પ્રવેશ કરીએ.
ચોક્કસ. તો કથા આપણને લઈ જાય છે ટાઉન સ્ક્વેર નામના એક કાલ્પનિક પણ અત્યંત પરિચિત લાગે તેવા મોટા રિટેલ સ્ટોરમાં.
ટાઉન સ્ક્વેર નામ જ કેવું.
હા, જરા કલ્પના કરો, આંખોને થકવી દેતી પેલી ફ્લોરેસન્ટ ટ્યુબલાઇટ્સની હારમાળા,
ઓહા,
શેલ્ફની લાંબી અનંત લાગતી કતારો અને હવામાં સતત પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ અને પેલી સફાઈના કેમિકલ્સની મિશ્રિત ગંધ.
એટલે એવી જગ્યા નહીં જ્યાં મન પ્રફુલ્લિત થાય.
બિલકુલ નહીં. ઉલટાનું એ વાતાવરણ જ એક પ્રકારનો બોજ ઊભો કરે છે.
અને એ બોજ માત્ર ભૌતિક નથી હોતો ખરું ને?
ના ના,
વાતાવરણની વાત કરીએ ને તો ત્યાં સતત એક અજંપો વર્તાય છે. નીચો પગાર, કામના કલાકોની અનિશ્ચિતતા, આજે 8 કલાક તો કાલે 4, કોણે ખબર.
હા, એ જ મુખ્ય પ્રશ્ન.
નોકરી જવાનો ડર જાણે માથે લટકતી તલવાર જેવો, અને આર્થિક અસુરક્ષા તો જાણે હવામાં ઓઘળેલી હોય.
બરાબર.
મને તો લાગે છે કે આ સ્ટોર પોતે જ સમકાલીન અમેરિકન મૂડીવાદનો એક નાનકડું ઘનીભૂત સ્વરૂપ છે.
સાચી વાત, એક માઇક્રોકોઝમ જેવું.
હા, અહીંનું કામ પણ એવું જ. સામાન ગોઠવવો, ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવા, ડિસ્પ્લે સજાવવા, રોજ એ જ ઘટમાળ જે શરીરની સાથે મનને પણ થકવી દે.
હા, અને આ એક જ છત નીચે જાણે બે અલગ અલગ દુનિયાઓ વસે છે, ખબર છે?
કેવી રીતે?
એક છે કર્મચારીઓનો બ્રેક રૂમ, જ્યાં થોડી ક્ષણો માટે તેઓ હાશકારો અનુભવી શકે, એકબીજા સાથે મનની વાત કરી શકે, થોડું હસી શકે, જાણે એક નાનકડું સુરક્ષિત આશ્રયસ્થાન.
થોડી રાહતની જગ્યા.
હા, અને બીજી તરફ છે શોપ ફ્લોર, કે પેલો લોડિંગ ડોક, જ્યાં સતત કામનું દબાણ, મેનેજમેન્ટની બાજ નજર અને ઉત્પાદકતાના આંકડા પૂરા કરવાની મથામણ ચાલતી હોય.
આ વિરોધાભાસ ઘણું કહી જાય છે.
બિલકુલ.
પણ આ સ્ટોરની ખરી કહાણી તો તેના કર્મચારીઓ છે, નહીં? વોલ્ડમેને અહીં કોઈ એક હીરો કે હિરોઈનને કેન્દ્રમાં નથી રાખ્યા.
ના, એવું નથી.
એના બદલે આપણી સામે પાત્રોની એક આખી ફોજ છે, જેને સાહિત્યની ભાષામાં એન્સેમ્બલ કાસ્ટ કહેવાય.
બરાબર, એન્સેમ્બલ.
દરેક પાત્રની પોતાની અલગ કહાણી છે, પોતાના સપના છે જે કદાચ અધૂરા રહી ગયા છે, પોતાની નિરાશાઓ છે અને આ કપરી પરિસ્થિતિમાં ટકી રહેવાની પોતપોતાની તરકીબો છે.
સાચી વાત.
આ પાત્રો જ આ નવલકથાનું હૃદય છે. ચાલો કેટલાક મુખ્ય પાત્રો સાથે પરિચય કેળવીએ.
જરૂર. શરૂઆત કરીએ માઇલોથી. લગભગ 20ના અંતમાં કે 30ની શરૂઆતનો યુવાન. એના વિશે આપણી પાસે જે માહિતી છે એમાં થોડો મતભેદ છે.
અચ્છા.
હા, એક વર્ણન મુજબ તે કોલેજ ભણેલો છે, લેખક બનવાના સપના જુએ છે, પણ સંજોગો વશાત અહીં નોકરી કરે છે.
ઓકે.
બીજું વર્ણન કહે છે કે તેના પર કદાચ કોઈ બીમાર સંબંધીની જવાબદારી છે જે તેને આ કામ સાથે બાંધી રાખે છે.
હા, એટલે કારણ સ્પષ્ટ નથી.
પણ કારણ ગમે તે હોય, માઇલો વિચારશીલ છે, સારો નિરીક્ષક છે, શરૂઆતમાં તે આ નોકરીને કામચલાઉ ગણે છે, કદાચ પોતાના સહકર્મચારીઓથી થોડો અલગ પણ રહે છે. પણ ધીમે ધીમે તેનામાં પરિવર્તન આવે છે. તે કાં તો પોતાના વર્ગ આધારિત પૂર્વગ્રહોમાંથી મુક્ત થઈને સાથી કર્મચારીઓ માટે સહાનુભૂતિ અનુભવવા લાગે છે,
એટલે એમ્પેથી વિકસે.
હા, અથવા તો બીજી શક્યતા મુજબ પોતાની લાચારી અને આસપાસની પરિસ્થિતિ સામે સંઘર્ષ કરતા પોતાની ગરિમા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.
આ આંતરિક પરિવર્તન રસપ્રદ છે.
હા, એ વાર્તાનો એક મહત્વનો તંતુ છે.
પછી આવે છે નિકોલ.
હા,
એના વિશે પણ આપણી પાસે બે અલગ અલગ ચિત્રો ઉપસે છે, નહીં?
હા, એવું જ છે.
એક સ્રોત તેને 30ની આસપાસની હિસ્પેનિક સિંગલ મધર તરીકે રજૂ કરે છે, જે ઘર અને નોકરીની જવાબદારીઓ હચ્ચે આમ કહીએ તો પીસાય છે અને પોતાના તથા સાથીઓના હક માટે વધુ સારી કાર્યસ્થિતિ માટે અવાજ ઉઠાવવાની હિંમત દાખવે છે.
મજબૂત પાત્ર લાગે છે.
જ્યારે બીજો સ્રોત તેને યુવાન, વધુ મહત્વકાંક્ષી અને કોલેજ ભણેલી યુવતી તરીકે જુએ છે, જેની પાસે સ્ટોરને સુધારવાના ઘણા વિચારો છે, પણ તે કાર્યસ્થળની રાજનીતિ અને પૂર્વગ્રહો સામે ટકરાય છે.
એટલે બંને વર્ઝનમાં સંઘર્ષ તો છે જ.
બિલકુલ. બંને ચિત્રણમાં એક વાત સામાન્ય છે, નિકોલની સ્થિતિસ્થાપકતા, તેની મજબૂતી અને કંઈક કરી છૂટવાની તમન્ના. તે કાં તો એક નેતા તરીકે ઉભરે છે જે સહકર્મચારીઓને એકજૂટ કરે છે, અથવા તો પેલી યોગ્યતાના ભ્રમ સાથે સંઘર્ષ કરે છે.
હા, એ જ.
ઇલ્યુઝન ઓફ મેરિટોક્રસી, એટલે કે એવો ખોટો ખ્યાલ કે ફક્ત મહેનત અને આવડતથી જ સફળતા મળે છે, ભલે ગમે તેવા અવરોધો હોય.
પણ સિસ્ટમ એની યોગ્યતાને ઓળખતી નથી.
બરાબર, એ એનો સંઘર્ષ છે.
મેરિડિથનું પાત્ર પણ ઘણું ધ્યાન ખેંચે છે, ખાસ કરીને બીજા સ્રોતમાં જે રીતે તેનું વર્ણન છે તે.
હા, મેરિડિથ
તે આધેડ વયની સિંગલ મધર છે, સ્ટોરના સૌથી જૂના અને અનુભવી કર્મચારીઓમાંની એક.
ઓકે.
તેના માટે આ નોકરી ફક્ત ગુજરાન ચલાવવાનું સાધન નથી, પણ સ્થિરતાની ગેરંટી છે, જેની તેને સખત જરૂર છે.
સમજી શકાય એવી વાત છે.
વર્ષોની વફાદારી અને કાળી મજૂરી પછી પણ તેને સતત એવું લાગે છે કે તેની કદર નથી થઈ, તેને જે મળવું જોઈએ તે નથી મળ્યું.
આ લાગણી કદાચ પહેલા સ્રોતમાં આવતા વેલ જેવા પાત્રોનો પડઘો પાડે છે, નહીં?
હા, બરાબર. એવા કર્મચારીઓ જેઓ કંપનીની સંસ્થાકીય સ્મૃતિ જેવા હોય છે, જેમણે વર્ષો આપ્યા હોય પણ નવા ફેરફારોમાં હાસ્યામાં ધકેલાઈ જાય છે.
અને લુકાસ વિશે શું કહેવું? બીજા સ્રોત મુજબ તે યુવાન છે, દેખાવડો છે, વાતોડીઓ અને વિનોદી છે.
અચ્છા.
પહેલી નજરે કદાચ થોડો કામચોર લાગે, પણ તેનામાં એક પ્રકારની વ્યવહારુ બુદ્ધિ છે.
એટલે કે સ્ટ્રીટ સ્માર્ટ.
હા, એવું જ કંઈક. તે કાર્યસ્થળની સામાજિક ગતિશીલતા, કોણ કોની નજીક છે, કોને ખુશ રાખવાથી ફાયદો થાય, આ બધું બરાબર સમજે છે.
ઓહો.
અને તે પોતાની આ આવડતનો ઉપયોગ પ્રમોશન મેળવવા માટે કરવા માંગે છે. આ પાત્ર મને પહેલા સ્રોતના ટ્રેવિસ કરતા અલગ લાગે છે.
ટ્રેવિસ જે પેલી આંધળી વફાદારી બતાવે છે.
હા, ટ્રેવિસ પણ આગળ વધવા માંગે છે, પણ તે શરૂઆતમાં મેનેજમેન્ટ પ્રત્યે આંધળી વફાદારી બતાવીને તે હાંસલ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેને લાગે છે કે એ જ સાચો રસ્તો છે. લુકાસ વધુ ચાલાક છે.
સમજાયું. અને આ મુખ્ય પાત્રોની આસપાસ બીજા ઘણા નાના મોટા પાત્રો છે જે આ સ્ટોરના વાતાવરણને વધુ વાસ્તવિક બનાવે છે.
જેમ કે
પેલી વેલ, જે જાણે સ્ટોરનો ચાલતો ફરતો ઇતિહાસ છે. બિગ વેલ, જે ઓછા બોલે છે પણ જેની હાજરીમાં એક શાંત તાકાત છે, એક પ્રકારનું નૈતિક નેતૃત્વ. ટ્રેવિસ, જે આર્થિક મજબૂરી અને ખોટી દિશાની વફાદારી વચ્ચે અટવાયેલો છે, અને તેમ જે મેનેજર છે,
પેલો મેનેજર ટીમ.
હા, પણ તેની પોતાની સત્તાની મર્યાદાઓ છે, તેના પોતાના પૂર્વગ્રહો છે અને કદાચ અંદરખાને તે પણ અસલામતી અનુભવે છે.
એટલે બધા જ પાત્રો પોતપોતાની રીતે જટિલ છે.
બરાબર. આ બધા પાત્રો મળીને શ્રમજીવી વર્ગના અનુભવોની વિવિધતા અને તેમના સંઘર્ષોનું એક જટિલ ચિત્ર રજૂ કરે છે.
જ્યારે હું આ પાત્રો અને તેમની પરિસ્થિતિ વિશે વિચારું છું ત્યારે મને સતત એવું લાગે છે કે અહીં એક ઊંડો તણાવ છે. જાણે માણસાઈ વ્યક્તિની ગરિમા,
હા,
અને બીજી તરફ કોર્પોરેટ જગતની પેલી કાર્યક્ષમતા, નફાકારકતા અને ઘણીવાર દેખાતી ઉદાસીનતા વચ્ચેની સતત લડાઈ ચાલતી હોય.
બિલકુલ.
આ સિસ્ટમ પોતે જ એવી રીતે ગોઠવાયેલી છે કે તે કર્મચારીઓ પર સતત એક પ્રકારનું દબાણ ઊભું કરે છે. તમને શું લાગે છે?
તમારી વાત એકદમ મુદ્દાની છે. આ તણાવ જ કથાનું ચાલક બળ છે. અને રસપ્રદ વાત એ છે કે બંને સ્રોતો આ દબાણને જુદી જુદી ઘટનાઓ દ્વારા રજૂ કરે છે.
અચ્છા.
હા, જે કદાચ નવલકથાના જુદા જુદા પાસાઓ પર ભાર મૂકે છે. પહેલા સ્રોત મુજબ મુખ્ય સંઘર્ષ ત્યારે ચરમસીમાએ પહોંચે છે જ્યારે કંપની તરફથી પુનર્ગઠન એટલે કે રીસ્ટ્રક્ચરિંગની જાહેરાત થાય છે.
ઓ, એટલે નોકરી જવાનો ભય.
હા, આ શબ્દ સાંભળતા જ કર્મચારીઓના મનમાં નોકરી જવાનો અને કામના કલાકો કપાઈ જવાનો ભય ફેલાઈ જાય છે. આ ભય તેમને કદાચ એકબીજાની નજીક લાવે છે, તેમનામાં અસંતોષ જગાડે છે અને સામૂહિક પ્રતિકાર માટે વિચારવા પ્રેરે છે.
સમજાયું. જ્યારે બીજો સ્રોત એક અલગ જ ચિત્ર રજૂ કરે છે, નહીં?
હા, ત્યાં તણાવનું કેન્દ્રબિંદુ બને છે સ્ટોરમાં એકમાત્ર ખાલી પડેલી ફૂલ ટાઈમ પોઝિશન.
ઓ, પેલી એક જ ફૂલ ટાઈમ નોકરી.
હા, અત્યારે મોટાભાગના કર્મચારીઓ પાર્ટ ટાઈમ છે, ઓછા લાભો અને અનિશ્ચિત કલાકો સાથે. આ ફૂલ ટાઈમ નોકરી એટલે વધુ પગાર, સ્થિરતા, સ્વાસ્થ્ય વીમો જેવા લાભ, જાણે રણમાં મીઠી વીરડી.
એટલે એના માટે તો સ્પર્ધા થવાની જ.
બરાબર. આ એક તક માટે બધા વચ્ચે એવી ગળાકાપ સ્પર્ધા શરૂ થાય છે કે જે તેમના પરસ્પરના સંબંધોને પણ દાવ પર લગાવી દે છે.
અરે બાપરે.
બરાબર કહ્યું. અને આ બંને પ્રકારના દબાણોની સીધી અસર તેમના રોજિંદા વ્યવહાર અને સંબંધો પર દેખાય છે.
કેવી રીતે?
જો બીજા સ્રોતની વાત કરીએ તો જે સહકર્મચારીઓ વચ્ચે પહેલા ભાઈચારો કે મિત્રતા હતી તે હવે સ્પર્ધાને કારણે શંકા અને અવિશ્વાસમાં ફેરવાઈ જાય છે.
એટલે સંબંધો બગડે છે.
હા, દરેકને એમ લાગે છે કે બીજો તેને પાડી દેવા માંગે છે. આ સ્પર્ધા જાણે તેમની માણસાઈને જ ક્ષીણ કરી નાખે છે. જ્યારે પહેલા સ્રોતમાં દર્શાવેલું પુનર્ગઠનનું સંકટ કદાચ ઉલટું પરિણામ લાવે છે, સહિયારી મુશ્કેલી તેમને એકબીજાની વેદના સમજવા અને એક થવા માટે પ્રેરિત કરે છે.
એટલે એકતા વધે છે.
કદાચ બ્રેકરૂમની ક્ષણિક આત્મીયતા અને શોપ ફ્લોર પરના સતત તણાવ વચ્ચેનો ભેદ વધુ સ્પષ્ટ બને છે.
અને આ બધાની ઉપર પેલું કોર્પોરેટ કલ્ચરનું આવરણ, સતત નિરીક્ષણ, પેલું સર્વેલન્સ.
હા, એ તો ખરું જ.
ઉત્પાદકતાના માપદંડો, પ્રોડક્ટિવિટી મેટ્રિક્સ, પૂરા કરવાનો માનસિક બોજ, કર્મચારીઓને પ્રેમથી ટીમ મેમ્બર કે એસોસિએટ કહેવામાં આવે.
હા હા, એ શબ્દો તો બહુ વપરાય.
પણ પડદા પાછળ તેમની દરેક મિનિટનો હિસાબ રખાતો હોય, તેમના કામને ફક્ત આંકડાઓમાં માપવામાં આવતું હોય.
બરાબર.
આ શબ્દો અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે એમાં રહેલી મક્રોક્તિ, પેલી આયરની, ખરેખર કઠે છે.
સાચી વાત. જાણે કહેવાતું હોય તમે અમારા પરિવારનો હિસ્સો છો, પણ વ્યવહારમાં તેમને ફક્ત એક સંસાધન તરીકે જ જોવામાં આવતા હોય. શું હોય છે?
હા, એ જાણવું રસપ્રદ રહેશે.
અહીં જ આપણને તેમના વ્યક્તિત્વ અને સંઘર્ષની ઝલક મળે છે. મેરિડેથ, જે સ્થિરતા માટે તલસે છે, તે પોતાની જાતને વધુને વધુ કામમાં જોતરી દે છે.
પોતાની નિષ્ઠા સાબિત કરવા.
હા, પોતાની વર્ષોની નિષ્ઠા અને મહેનતને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. નિકોલ, જે બુદ્ધિશાળી અને નીડર છે, તે સિસ્ટમની ખામીઓ તરફ આંગળી ચીંધે છે, સુધારા માટેના વિચારો રજૂ કરે છે, પછી ભલે તેને અવગણવામાં આવે.
એ લડત આપે છે.
બરાબર. લુકાસ, જે સામાજિક રમતોનો ખેલાડી છે, તે પોતાના મોહક વ્યક્તિત્વ અને ખુશામતનો ઉપયોગ કરીને મેનેજર ટીમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.
એટલે શોર્ટકટ અપનાવે છે
કહી શકાય. અને માઇલો, તે શરૂઆતમાં મૂક પ્રેક્ષક જેવો લાગે છે, પણ ધીમે ધીમે તે પણ આ નાટકમાં ખેંચાય છે. તે આ બધું જુએ છે, સમજે છે અને અંતે તેને પણ નક્કી કરવું પડે છે કે તે કોની સાથે છે.
શું તે સાથી કર્મચારીઓના અધિકારો માટે ઊભો રહેશે?
હા, કે પછી પોતાની કારકિર્દી બનાવવા માટે આ સ્પર્ધામાં કૂદી પડશે, એ એની પસંદગી છે.
આ પસંદગીઓ જ તેમના આંતરિક સંઘર્ષોને ઉજાગર કરે છે, નહીં? તેમને ક્યારેક નૈતિક સમાધાનો પણ કરવા પડતા હશે.
ચોક્કસપણે.
માઇલોનું પોતાના વર્ગ અને વિશેષાધિકાર વિશે જાગૃત થવું એક મહત્વનો મુદ્દો છે. શું તે પોતાના આરામદાયક ભૂતકાળને ભૂલીને આ લોકો સાથે એકરૂપ થઈ શકશે?
એ મોટો પ્રશ્ન છે.
નિકોલ માટે કામ અને સિંગલ મધર તરીકેની પારિવારિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું એ પોતે જ એક મોટો સંઘર્ષ છે.
હા, એ પણ ખરું.
સ્રોત એક મુજબ,
23ને જ્યારે સમજાય છે કે મેનેજમેન્ટ પ્રત્યેની તેની વફાદારી એક ભ્રમ હતો, ત્યારે તેની અંદર શું ચાલતું હશે?
એના મનમાં ઉથલપાથલ થતી હશે. સ્રોત એક મુજબ,
અને નિકોલ જ્યારે જુએ છે કે તેના સારા વિચારો કરતાં લુકાસની ચાપલુસી વધુ કામ કરી જાય છે, ત્યારે યોગ્યતા પરથી તેનો વિશ્વાસ ડગી જાય છે, નહીં?
હા, એ એના માટે બહુ મોટો ફટકો હશે. સ્રોત બે મુજબ, આ બધું પાત્રોને વધુ વાસ્તવિક બનાવે છે.
બિલકુલ, સંકટ કદાચ લોકોને નજીક લાવે, અણધાર્યા બંધનો રચાય, એકબીજાના દુઃખમાં સહભાગી થવાથી સંબંધો ગાઢ બને.
ઓકે,
પરંતુ બીજા સ્રોતમાં વર્ણવેલી સ્પર્ધાની પરિસ્થિતિમાં વર્ષો જૂની દોસ્તીમાં પણ તિરાડ પડી શકે છે.
અરે રે,
જેઓ ગઈકાલ સુધી બ્રેકરૂમમાં સાથે હસીને વાતો કરતા હતા, તે આજે એકબીજાને હરીફ તરીકે જોવા લાગે છે.
આ માનવીય સંબંધોનું તૂટવું પણ એટલું જ દર્દનાક છે જેટલું આર્થિક સંઘર્ષ.
સાચી વાત.
તો આ બધો તણાવ, આ સ્પર્ધા, આ સંઘર્ષ આખરે ક્યાં જઈને અટકે છે? નવલકથાની પરાકાષ્ઠા એટલે કે ક્લાઇમેક્સ કેવી રીતે આવે છે? શું કોઈ મોટો વિસ્ફોટ થાય છે?
ફરીથી આપણી પાસે બે શક્યતાઓ ઉપસી આવે છે, જે કદાચ નવલકથાના અંતના જુદા જુદા અર્થઘટનો તરફ ઇશારો કરે છે.
જણાવો.
પહેલા સ્રોત મુજબ પરાકાષ્ઠા કોઈ મોટી કટોકટીના રૂપમાં આવી શકે છે, જેમ કે બિગ વિલ જેવા કોઈ અનુભવી કર્મચારીનો ગંભીર અકસ્માત, જે કદાચ અપૂરતી સુરક્ષા વ્યવસ્થા અથવા કામના અતિશય બોજનું પરિણામ હોય. આવી ઘટના ઘણીવાર સૂતેલા કર્મચારીઓને જગાડે છે અને તેમને અન્યાય સામે સામૂહિક પગલાં લેવા માટે મજબૂર કરી શકે છે.
એટલે એ એક ટર્નિંગ પોઈન્ટ બની શકે.
હા, એ ક્ષણ નિર્ણાયક બની શકે છે.
અને બીજા સ્રોત પ્રમાણે?
બીજા સ્રોત મુજબ પરાકાષ્ઠા વધુ શાંત લાગે, પણ કદાચ વધુ વિનાશક અને, સાચું કહું તો, વધુ વાસ્તવિક લાગે છે.
કેવી રીતે?
તે પણ ત્યારે આવે છે જ્યારે મેનેજર ટીમ પોતાની અંગત પસંદ નાપસંદ અને કદાચ અજાણતા રહેલા પૂર્વગ્રહોના આધારે પેલી એકમાત્ર ફૂલ ટાઈમ પોઝિશન માટે લુકાસની પસંદગી કરે છે.
ઓહ, એટલે લુકાસને પ્રમોશન મળે છે?
હા, આ નિર્ણયમાં નિકોલની બુદ્ધિ કે મેરેડિથના અનુભવ અને વફાદારી કરતાં લુકાસનું ખુશામતભર્યું વર્તન વધુ કામ કરી જાય છે.
આ તો અન્યાય કહેવાય.
બરાબર, આ ક્ષણ યોગ્યતા પર પૂર્વગ્રહના વિજય સમાન છે અને તે માઇલો, નિકોલ અને મેરેડિથ જેવા પાત્રોની આશાઓ પર પાણી ફેરવી દે છે. તેમના માટે આ એક મોટો આઘાત છે.
તો અંત કેવો છે? શું કોઈને ન્યાય મળે છે? શું સિસ્ટમ બદલાય છે?
જો, અહીં વોલ્ડમેન કોઈ પરિકથા નથી લખી રહ્યા, અંત વાસ્તવિકતાની જમીન પર જ રહે છે.
એટલે કે હેપી એન્ડિંગ નથી?
તેમાં કોઈ સરળ જીત કે સ્પષ્ટ હાર નથી. પહેલા સ્રોતના સંભવિત અંત મુજબ કદાચ કર્મચારીઓની એકતાથી કેટલાક નાના સુધારા થાય, કોઈક રાહત મળે, પણ તેની મોટી માનવીય કિંમત ચૂકવવી પડે છે.
અને મૂળભૂત સંઘર્ષ?
એ તો યથાવત જ રહે છે. સિસ્ટમમાં મોટો ફેરફાર નથી આવતો.
અને બીજા સ્રોતના અંત મુજબ?
પરિણામ વધુ નિરાશાજનક છે. સિસ્ટમ જેવી હતી તેવી જ રહે છે. પાત્રોની આશાઓ તૂટી જાય છે. જેમને પ્રમોશન મળે છે તેમની જીત પણ ક્યાંકને ક્યાંક પોખળ લાગે છે, કારણ કે તે યોગ્યતાના આધારે નથી મળી.
અને સંબંધોનું શું?
સંબંધોમાં કડવાશ ભળી જાય છે. સંદેશો સ્પષ્ટ છે. આ કોર્પોરેટ માળખામાં વ્યક્તિગત સ્તરે ટકી રહેવું અને સિસ્ટમને બદલવી એ બંને અત્યંત મુશ્કેલ કાર્યો છે.
આખી ચર્ચા પરથી આપણે કયા મુખ્ય વિષયો તારવી શકીએ? આર્થિક અસુરક્ષા અને વધતી જતી અસમાનતા તો સ્પષ્ટ છે, પણ બીજું શું મહત્વનું લાગે છે? મને લાગે છે શ્રમની ગરિમાનો પ્રશ્ન ખૂબ કેન્દ્રમાં છે. શું આપણે આ પ્રકારના કામને અને તે કરતા લોકોને ખરેખર માન આપીએ છીએ?
ચોક્કસ, એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આ ઉપરાંત પેલો યોગ્યતાનો ભ્રમ વિરુદ્ધ એકતા અને સામૂહિક સંઘર્ષની શક્તિ, આ દ્વંદ્વ પણ સતત ચાલે છે.
હા, એ પણ છે.
કોર્પોરેટ સત્તા અને કર્મચારીઓ પર તેનું નિયંત્રણ, સતત દેખરેખ હેઠળ કામ કરવાનો અનુભવ, કાર્યસ્થળમાં પોતાની ઓળખ અને આત્મસન્માન જાળવી રાખવાની મથામણ,
અને પેલી અદ્રશ્યતાની વાત.
હા, ખાસ કરીને સેવા ક્ષેત્રના એ અસંખ્ય કર્મચારીઓ જેઓ આપણી સુવિધાઓ માટે કામ કરે છે પણ મોટા ભાગે આપણી નજરથી ઓઝલ રહે છે, તેમની અદ્રશ્યતા આ બધા વિષયોને વોલ્ડમેને ખૂબ જ સંવેદનશીલતા અને બારીકાઈથી વણી લીધા છે.
અને તેમની લેખન શૈલી શું તેને ખાસ બનાવે છે?
વોલ્ડમેનની શૈલી એ સામાજિક યથાર્થવાદ અને મનોવૈજ્ઞાનિક ઊંડાણનું સુંદર મિશ્રણ છે. તે મોટે ભાગે ત્રીજા પુરુષ સર્વજ્ઞ દૃષ્ટિકોણ વાપરે છે,
એટલે આપણને બધા પાત્રોના મનમાં શું ચાલે છે એ ખબર પડે.
બરાબર. આનાથી દરેક પાત્ર પ્રત્યે સહાનુભૂતિ જાગે છે, ભલે તેમના નિર્ણયો આપણને ગમે કે ન ગમે. એમની ભાષા ખૂબ ચોક્કસ અને વર્ણનાત્મક છે,
ખાસ કરીને સ્ટોરના વર્ણનમાં.
હા, જ્યારે તે સ્ટોરના વાતાવરણનું કે કામની પ્રક્રિયાનું વર્ણન કરે છે ત્યારે જાણે શબ્દોથી ચિત્ર દોર્યું હોય. અને કોર્પોરેટ જગતની જે કૃત્રિમ ભાષા છે, ટીમ મેમ્બર, સિસ્ટમ, પ્રોટોકોલ, તેની પાછળ છુપાયેલી વક્રોક્તિને તે બખૂબી પકડે છે.
એ તો છે જ.
સ્ટોર પોતે, પેલો લોડિંગ ડોક, બ્રેક રૂમ, આ બધી જગ્યાઓ ફક્ત સ્થળ નથી રહેતી, પણ પાત્રોની સ્થિતિ અને સંઘર્ષના પ્રતીક બની જાય છે.
આ બધું જાણ્યા પછી મને લાગે છે કે વાચક પર તેની ઊંડી ભાવનાત્મક અસર થતી હશે.
નિશંક પડે. સૌથી મોટી અસર એ થાય છે કે જે ચહેરાઓ આપણે રોજેરોજ સુપરમાર્કેટમાં, મોલમાં જોઈએ છીએ, પણ જેમના નામ સુધા આપણને ખબર નથી હોતી,
હા,
તેમના જીવનમાં ડોક્યું કરવાની તક મળે છે. વોલ્ડમેન એ અદ્રશ્ય લોકોને દ્રશ્ય બનાવે છે, તેમની અંદરના માણસને આપણી સામે મૂકે છે.
આ વાંચીને કદાચ ગુસ્સો આવે, સિસ્ટમ પ્રત્યે નિરાશા જન્મે.
હા, પાત્રોની લાચારી જોઈને દુઃખ થાય, પણ સાથે સાથે તેમની રોજબરોજની નાની જીત, તેમની ટકી રહેવાની અદમ્ય ઈચ્છાશક્તિ, પેલી રેઝિલિયન્સ, એના માટે માન પણ ઉપજે.
હું ચોક્કસપણે માનું છું કે આ નવલકથા વાંચ્યા પછી કોઈપણ વ્યક્તિ, રિટેલ સ્ટોરના કર્મચારીને કે પછી કોઈપણ સેવા કર્મચારીને એ જ નજરથી નહીં જોઈ શકે.
સાચી વાત છે.
તે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી સુવિધા અર્થતંત્ર, પેલી કન્વીનિયન્સ ઇકોનોમી, એટલે કે આપણને બધું સરળતાથી ઉપલબ્ધ કરાવતી વ્યવસ્થા, તેની પાછળ કેટલો માનવીય સંઘર્ષ અને કેટલી કિંમત ચૂકવાયેલી હોય છે.
બિલકુલ. આ કથા આપણને એ સત્યની નજીક લઈ જાય છે કે જેને આપણે સામાન્ય કહીને અવગણી દઈએ છીએ તે જીવનમાં પણ કેટલું ઊંડાણ, કેટલી જટિલતા અને કેટલા અદ્રશ્ય સંઘર્ષો છુપાયેલા હોય છે.
આ કથા આપણને શ્રમની ગરિમા અને તેની સાથે જોડાયેલા અદ્રશ્ય પણ વાસ્તવિક સંઘર્ષો પર નવેસરથી વિચાર કરવા પ્રેરે છે.
અને એ પણ યાદ અપાવે છે કે દરેક સામાન્ય દેખાતા ચહેરા પાછળ એક અસામાન્ય વાર્તા ધબકતી હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.